તારીખ 29/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 142.
નિર્વિકલ્પ શબ્દનો ઉપયોગ, નિરૂપ સમાધિ કેવી રીતે થાય છે તેનું અહીંયા વર્ણન કર્યું છે. સાધક દશામાં પરિણતિની ભૂમિકા સાધકો વર્તતી હોય છે, એ પરિણતિની ભૂમિકામાં ઊભા છે એટલે નિર્વિકલ્પ શબ્દ ઉપયોગ લાગે છે. પ્રથમ શબ્દ ઉપયોગ થવામાં પણ સ્વરૂપ સન્મુખની ભૂમિકા હોય છે, એને જ શુદ્ધ ઉપયોગ રૂપ સમાધિ લાગે છે એ વાત અહીંયા પહેલી એક લીટીમાં સમાવી દીધી છે. જ્યાં ઇન્દ્રિય વિકાર બળ વિલય પામ્યું છે ત્યાં મન વિકાર નથી. એટલું કહેવામાં જે આત્મા સમ્યક સન્મુખ છે અથવા જેની શુદ્ધોપયોગની યોગ્ય ભૂમિકા થઈ છે એવા જીવને પરિણામમાં વિકાર બળ કહો કે વિકાર રસ કહો તે એકદમ ગળી ગયો છે. માત્ર ચારિત્રનો વિકાર મંદ થયો છે એટલું જ નહીં, પણ વ્યામોરૂપ દર્શનનો જે વિભાવ છે એ દર્શનનો વિભાવ પણ જેનો ગળી ગયો છે અને તેને લીધે સ્વરૂપની અત્યંત જાગૃતિને લઈને મનના પરિણામ પણ ઘણા જ મર્યાદિત થયા છે. મન વિકાર નથી એનો અર્થ એ છે કે મનના પણ પરિણામ પણ અહીંયા એકદમ મર્યાદિત થયા છે, અથવા સ્વરૂપ સન્મુખમાં નિર્વિકાર નિર્વિકલ્પ સ્વરૂપનો રસ અને મહિમા એટલો વધ્યો છે ત્યારે એને સ્વરૂપ સંબંધીના વિકલ્પો છે એમાં રસ ઘણો છે, પણ વિકલ્પ છે એ સૂક્ષ્મ થતા જાય છે, વિકલ્પ છે એ ઘટતા જાય છે અને અસ્પષ્ટ વિકલ્પરૂપ ગોલન ઘૂંટણ ખાલી રહે છે. એ ઘૂંટણનો વિષય છે અહમ બ્રહ્મ અથવા અહમ અસ્મી, એટલો વિષય છે. સ્પષ્ટ વિકલ્પ એટલે સ્પષ્ટ વિકલ્પ છે એ સ્થૂળ વિકલ્પ છે. જ્યારે વિકલ્પ નાશ થવાની નજીક આવે છે પરિણામ, ત્યારે સ્પષ્ટ સ્થૂળ વિકલ્પ મનના નથી રહેતા. દ્રષ્ટાંત લઈએ તો કોઈ માણસ ઓપરેશન જોતી વખતે બેભાન થાય છે ત્યારે એને સ્પષ્ટ વિકલ્પ નથી કે મારે આવું જોવાનું નથી, જોવું આ હું જોઈ શકતો નથી, આ હું ન જોઉં, આવું ન હો, એવો સ્પષ્ટ વિકલ્પ નથી. પણ જે જોવે છે એની પરિણામ ઉપર અસર છે, એટલી તીવ્ર અસર છે અને એનો નકાર એટલો ઘૂંટાઈ જાય છે, એ પોતાની શુદ્ધ બુદ્ધ ગુમાવીને બેભાન થઈ જાય છે. અહીંયા સ્વરૂપનો આદર ને સ્વરૂપનો મહિમા એટલો ઘૂંટાઈ જાય છે, એટલો તીવ્રપણે ઘૂંટાઈ જાય છે કે નિર્વિકલ્પ સ્વરૂપમાં એ તન્મય થઈને લીન થઈ જાય છે. આમ દ્રષ્ટાંત અનુસાર અહીંયા લઈએ તો સિદ્ધાંતમાં અહમ બ્રહ્મ અહમ અસ્મિ એવી બ્રહ્મ પ્રતીતિની ભાવનામાં, પ્રતીતિ સહિતની ભાવનામાં હું છું એવી પોતાના હોવાપણાની પ્રતીતિની ભાવનામાં, ભાવનામાં અને સ્થિરતામાં સમાધિ થઈ, સ્થિરતા થઈ, ઉપયોગ સ્થિર થયો, ત્યાં આનંદ થયો, ત્યાં આનંદ ઉપજ્યો. અહીંયા આનંદની મુખ્યતા છે, આનંદની વિશેષતા છે. પર્યાય તત્વ આનંદ, આનંદ અહીંયા પર્યાયમાં હોવા છતાં આનંદના વેદનની અપેક્ષાએ આનંદ મુખ્ય છે, ગૌણ નથી, મુખ્ય છે. વેદન અપેક્ષાએ વેદન મુખ્ય છે, વેદન અપેક્ષાએ તો ત્રિકાળી પણ ગૌણ છે, ત્રિકાળીની અપેક્ષાએ વેદન ગૌણ છે અને ત્રિકાળી મુખ્ય છે. આવું અનેકાંત છે, એવું અનેકાંત છે ને એ બંને વચ્ચે અનેકાંત ભાવે સંતુલા રહે છે. એ વિશે બે બોલ એવા છે. માણસો 73 થી એ વાત લીધી છે. પર્યાય ગૌણ થઈ જાય છે તેનો અર્થ વિતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય છે, આનંદનો અનુભવ ગૌણ થઈ જાય છે એમ નહીં. 513 છે. ગૌણ થઈ એટલે વિતરાગતા પર્યાયમાં ન આવી કે વિતરાગતા પર્યાયમાં ન થઈ માટે ગૌણ થઈ ગઈ એમ નહીં. ફક્ત લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું છે, એના ઉપર લક્ષ નથી તેથી તેને ગૌણ કહ્યું છે. લક્ષ ત્રિકાળી ઉપર છે એટલે એને ગૌણ કહ્યું છે. વિતરાગી પર્યાયનું લક્ષ વિતરાગી પર્યાય ઉપર નથી માટે ગૌણ કહ્યું. વિતરાગી પર્યાય થઈ તેના ઉપર લક્ષ નહીં પણ ધ્રુવ ઉપર લક્ષ છે. અપરિણામી એ પરિણામમાં આવતું નથી છતાં એ પરિણામમાં અપરિણામીનું જ્ઞાન અને વિતરાગતા તો આવે છે. પરમાત્મ સાર છે. હા, પણ છતાં એમાં એટલો ફેર લીધો છે કે અહીંયા પર્યાયને ગૌણ કહીએ તો માત્ર લક્ષની અપેક્ષા છે. વચનામૃત પ્રવચન 201 બોલ ઉપરના પ્રવચનો છે. 541 છે જ્ઞાન ગોષ્ઠીનું લેવાયું છે. ત્રિકાળી નાથની સત્તાનો સ્વીકાર વિતરાગ ભાવે થયો એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી. પર્યાય અનુભવ તો અનુભવના વેદનમાં જ રહે છે, परिणाम ने गौण कहूं ये तो लक्षणी अपेक्षाएं गौण कहूं, अनुभवनी अपेक्षाएं गौण नहीं। अनुभवनी अपेक्षाएं गौण तो नहीं, पर अनुभवनी अपेक्षाएं एज मुख्य छे, एम लिखो अहीं एज एटले हाँ अनुभव मुख्य छे। અનુભવની અપેક્ષાએ તો અનુભવ મુખ્ય છે, કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી। મારું વિતરાગી તત્વ છે ત્રિકાળી, તેનું જ્યાં હું લક્ષ્ય કરું છું ત્યાં તો વિતરાગી દશા પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે, એ જ મારે મુખ્ય છે। વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે। લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું, પણ જે આ વેદન છે તેને ગૌણ કરીશ એ નહીં ચાલે। કેવી શૈલી લીધી છે, પર્યાયમાં થાય છે, વેદન ઉડી જશે, લક્ષ કરશે પણ પર્યાય, એટલે વેદનની અપેક્ષાએ તેને ગૌણ કરવાની વાત ક્યાંય નથી। લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કરવાની વાત છે એમ। પૂર્ણાનંદના નાથને તે જાણ્યો અને વેદનમાં આવ્યો, એ વેદનને તું ગૌણ ન કરીશ હો, કેવી છે એ વેદનને તું ગૌણ ન કરીશ હો, એ તો લક્ષ કરાવવાની અપેક્ષાએ તને ગૌણ કહ્યું હતું, પણ મુખ્ય તો એ છે જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદાય એ મુખ્ય છે। અહીંયા આનંદ આવે છે, આનંદનો વાત વિશેષ લીધી છે, તો અહીંયા છેલ્લે વેદન 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 કહીને આનંદ ઉપર આવે છે કે જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદાય તે મુખ્ય છે। સમયસાર ગાથા 11 પર્યાય ને ગૌણ કરીને અભૂતાર્થ કહી હતી, પર્યાય છે જ નહીં એમ કહી દીધું હતું, અભૂતાર્થ ગૌણ કરીને વાત હતી। ત્યાં તો પર્યાયનો આશ્રય છોડાવવા પર્યાયને ગૌણ કરી અભૂતાર્થ કહી હતી, પણ પર્યાય સર્વથા નથી જ એમ, પર્યાય સર્વથા નથી જ એમ નથી। હવે એની સામે 15 ગાથાની મીંઢવણી કરે છે। અહીં ગાથા 15 તો જેમાં અબદ્ધ સ્વરૂપ આત્મા અનુભવમાં આવ્યો તે પર્યાય મુખ્ય જ છે, ઠીક, પર્યાય મુખ્ય જ છે, તે પર્યાય જૈન શાસન છે, તે પર્યાય સમસ્ત જૈન શાસન છે। અબદ્ધ સ્પષ્ટ આત્મા જે પર્યાયમાં અનુભવમાં આવ્યો તે પર્યાય સમસ્ત જૈન શાસન છે। ક્યાં જૈન શાસન રહે છે? રથયાત્રામાં જૈન શાસન છે, જ્યાં ઉત્સવોની ધમાલ થાય ત્યાં જૈન શાસન છે, જ્યાં અનેક સમૂહમાં માણસો ભેગા મળે તે જૈન શાસન છે। તો કે જે પર્યાયમાં અબદ્ધ સ્પષ્ટ આત્મા પરમપદનો અનુભવ થયો તે પર્યાય સમસ્ત જૈન શાસન છે।
પર્યાય પોતાનું અસ્તિત્વ રાખીને વાત કરી દેખાય તો
પર્યાય નો નાશ થાય તો દ્રવ નો નાશ થાય, જો પર્યાય નો નાશ થાય તો દ્રવ નો નાશ થઈ જાય, એ તો પ્રશ્ન જ નથી. અહીં તો પર્યાય નું મહત્વ ત્રિકાળીની અપેક્ષાએ આશ્રય કરાવવા અને લક્ષ કરાવવા ગૌણ કરવાની પણ વિવિક્ષા આવે છે, અને એક અનુભૂતિની પર્યાય સમસ્ત જૈન શાસન છે એમ એની મુખ્ય કરવાની પણ વિવિક્ષા આવે છે. આ બે વિવિક્ષા યથાસ્થાનમાં કેવી રીતે છે એ પોતાને લક્ષમાં અને ખ્યાલમાં રહેવું જોઈએ, નહીતર ક્યાંક ગડબડ થાય, એક્સિડન્ટ થયા વિના. અહીંયા તો એમ કહ્યું કે જૈન શાસન ક્યાં રહે છે, કે ધણી જીવની પર્યાયમાં જૈન શાસન થયા છે. સત્પુરુષ નો વિષય બહુ આવે છે ને શ્રીમદજીમાં, તો એનો સંઘ, સત્પુરુષ નો સંઘ ને સત્સંગ કહ્યો છે એમણે, અને સત્સંગ ને સત્પુરુષ કહ્યા છે. કેમ કે ત્યાં જૈન શાસન છે, જૈન દર્શન ત્યાં છે, જૈન શાસન ત્યાં છે, એને પકડવાની વાત છે, એનાથી દૂર જવાની વાત નથી. કુંકુંદાચાર્ય આ વાત નાખી છે, સમત્તમ જીન શાસન, સમસ્ત જીન શાસન છે. એને દેવગુરુ શાસ્ત્ર છોડી દીધા, શાસન માં તો દેવગુરુ શાસ્ત્ર છે, તો એને દેવગુરુ શાસ્ત્ર પણ એને છોડી દીધા. તે પર્યાય જૈન શાસન છે. આહા, મારું જે દ્રવ વિકાર વિનાનું વિતરાગી તત્વ છે એનું જ્યાં હું લક્ષ કરું છું ત્યાં પર્યાયમાં વિતરાગતા આવે છે, એ વેદનની પર્યાય મુખ્ય છે. દ્રવ કાંઈ વેદનમાં આવતું નથી, દ્રવ તો વેદનમાં આવતું નથી એમ કહેવાય, દ્રવનો અનુભવ થયો પણ દ્રવ વેદનમાં આવતું નથી. દ્રવનો અનુભવ થયો એવી ભાષાનો અર્થ એટલો છે કે દ્રવ ઉપર લક્ષ છે એમ બતાવવું છે. ત્યાં દ્રવ અનુભવમાં આવે છે એવું કદી બનતું, દ્રવ વેદનમાં આવતું નથી, પર્યાય વેદનમાં આવે છે, એ વેદનની પર્યાય મારે મુખ્ય છે, તેને તું ગૌણ કરી નાખે એ નહીં ચાલે નાથ. ગુરુદેવની શૈલી છે, એને તું ગૌણ કરી નાખીશ બાપુ એ નહીં ચાલે. પૂર્ણાનંદનો નાથ જ્યાં જાણ્યો અને અનુભવમાં આવ્યો એને ગૌણ નહીં થાય, એ તો તમે દ્રવનું લક્ષને આશ્રય કરાવવા પર્યાયને ગૌણ કરી હતી, પણ વેદન તો પર્યાયમાં મુખ્ય છે હો. ભલે દ્રવનો આશ્રય કરાવવા પરિણામને ગૌણ કર્યા, પણ એ પરિણામ ક્યાં જતા રહે, એ પરિણામ અસ્થિરૂપ વેદાય, અસ્થિરૂપ વેદાય તે ક્યાં જાય. આહા, આ તો આત્મા પુકાર કરે છે એમ કહે છે, આ તો અમારો આત્મા પુકાર કરે છે કે વિતરાગ સ્વરૂપ જે મારું દ્રવ છે તેનું લક્ષ કરતા મને વિતરાગતા વેદનમાં આવે છે અને એ વેદન મને મુખ્ય છે. ધ્રુવમાં ત્રિકાળીમાં અનંત ગુણની સંપત્તિ છે, એ જે મૂડી છે, ગુણની જે મૂડી છે, એમાં મૂડીમાં માણસ પૂછે છે ઘણી વાર કે તમારી મૂડી કેટલી, કે તમે વાપરી એટલી, શું તમારી પાસે લાખ કરોડ અબજ છે એમાં તમારા કેટલા, કે તમે વાપર્યા એટલા, હે બાકીના માટે દ્રષ્ટિ તમારા નહીં. એમ અહીંયા કહે છે કે આત્મા તારો કેવડો કે જેટલો આનંદ અનુભવમાં આવ્યો એવડો. આ વાત અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સાર ના 172 ગાથાના 20મા બોલમાં કહે છે કે દ્રવથી નહીં આલિંગિત એવી જે શુદ્ધ પર્યાય કે આત્મા છે. ત્રિકાળી આત્મા છે એમ ન કહ્યું, દ્રવથી નહીં આલિંગિત એવી જે શુદ્ધ પર્યાય. તો કહે છે કે દ્રવ તો આલિંગન કરે છે, દ્રવ તો આશ્રય કરે છે, દ્રવ તો લક્ષ કરે છે, છતાંય પર્યાય તો આશ્રય કરે છે દ્રવનું, પર્યાય તો દ્રવનો લક્ષ કરે છે, આશ્રય કરે છે, અભેદ થાય છે, તન્મય થાય છે, લિંગ થાય છે, એવા બધા શબ્દો આવે છે. અને અહીંયા શુદ્ધ પર્યાય માટે એવા શબ્દો વાપર્યા કે જે દ્રવને આલિંગન કરતી નથી, શુદ્ધ પર્યાય તે આત્મા છે. દ્રવને આલિંગન કરતી નથી એટલે દ્રવને અડતી નથી. પર્યાય પર્યાય સ્વરૂપે નહીં રહે, જો દ્રવને સ્પર્શે, દ્રવમાં અભેદ થશે, દ્રવમાં લીન થઈ જશે, તો એ પર્યાય પર્યાય સ્વરૂપે રહેશે કે નહીં રહે? પર્યાય પર્યાય સ્વરૂપે રહે છે. એ શુદ્ધ પર્યાય તે આત્મા છે, એને અહીંયા આત્મા કહીએ છીએ. ત્યાં વેદનની મુખ્યતા કરાવે છે. વેદનમાં પણ જે સ્વરૂપના આનંદનું વેદન છે એ કોઈ આખા વિશ્વમાં એક અદ્ભુત ભાવ છે. આનંદનો સ્વરૂપનો ચેતનનો જે આનંદ છે એ આનંદ છે, એ અદ્વિતીય ભાવ છે, જેના બરાબર કોઈ ભાવ કોઈ ઉપમા આપી શકાય, સરખામણી કરી શકાય, કાંઈ પણ કહી શકાય એના વિશે એવું કાંઈ નથી. એ તો આનંદ વેદે એ વેદે એ જાણે, એ સિવાય એમાં બીજો કોઈ ઉપાય નથી. સ્થિરતામાં સમાધિ થઈ ત્યાં આનંદ થયો, તે પહેલા તો કેટલો કાળ સુધી અહમ એટલે હું એવો ભાવ રહે, અહમ અસ્મી એમાં અસ્મી કાઢ્યું પાછું, અહમ બ્રહ્મ, અહમ અસ્મી, અહમ બ્રહ્માસ્મી, એમાંથી અહમ એટલું રાખ્યું, હું 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 અહમ હું એવો ભાવ રહે. પછી નિર્વિકલ્પ સમાધિમાં અહમપણું તો છૂટે અને અસ્મી કહેતા છું એવો ભાવ રહે, પણ વિકલ્પ વાળો નહીં ત્યાં. સમાધિમાં જે ભાવ રહે છે એમાં તો પોતાની હૈયાતીનું પ્રગટ વેદન છે, નિર્વિકલ્પ ભાવે એવો ભાવ રહે ત્યાં દર્શન જ્ઞાનમય છું, હું સમાધિમાં લાગુ છું એવા હું રહેવું પણ વિચાર છે. એ પ્રકારે કોઈ વિચાર છે એવો વિચાર અહીંયા નથી. વિચાર એ વિચાર છે અને સમાધિ એ સમાધિ છે એમ કહેવું છે. એનો ભાવ એવો છે, નિર્વિકલ્પ જે સમાધિ ભાવ છે એનો વિસ્તાર કરીએ તો એટલો જ છે કે ત્યાં દર્શન જ્ઞાનમય છું અને હું મારા સ્વરૂપમાં લીન છું, મારા અભેદ અનુભવ સ્વરૂપ જ હું છું, એવો એનો વિસ્તાર કરી શકાય. પણ એ પ્રકારે હું છું એવો જે વિચાર એ વિચાર છે એટલું લાંબુ 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 અહીંયા કાંઈ નિર્વિકલ્પ સમાધિમાં વિચાર પણ રહેતો નથી. એ બધો વિચાર થઈ ગયો, પણ એ વિચારનું વાચ્ય છે તે નિર્વિકલ્પ ભાવે રહે, તેને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. એટલા માટે વિસ્તાર કર્યો છે, એટલે ખોલ્યું છે કે કેટલાક જીવો નિર્વિચાર થઈને શૂન્ય થવાના ભાવને સમાધિ કહે છે, કે વિચાર મટી જાય ને શૂન્યતા થઈ જાય આત્મામાં ત્યારે સમાધિ લાગે. કે છે એમ નથી, સમાધિ ભાવને વર્ણનમાં વિવરણમાં લઈએ તો હું દર્શન જ્ઞાનમય છું અને મારા અભેદ સમાધિમાં હું અભેદ અનુભવરૂપ છું, એવું ત્યાં અનુભવની અંદર હોય છે, વગર વિચારે અને વગર વિકલ્પે પણ હોય છે ખરું એવું, એનું નામ સમાધિ ભાવ છે. શૂન્ય થવું એનું નામ કોઈ સમાધિ ભાવ નથી. એટલે ખુલાસો કર્યો છે, એવો વિચાર મટતા, એ મટતા એટલે વિકલ્પ મટતા, એક કલ્પના છે એવી, કે આ વિચાર ચાલતા 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 પછી શૂન્ય થઈ જાય ત્યારે સમાધિ ભાવ લાગે. ખરેખર સમાધિ ભાવમાં તો આનંદ છે, અને આનંદ છે એમાં હું દર્શન જ્ઞાનમય સ્વરૂપ છું એવું પોતાની હૈયાતીનું દર્શન જ્ઞાનના વેદન સહિત નિર્વિકલ્પ અનુભવ સ્વરૂપ વેદન હોય છે, એમાં શૂન્યપણું હતું નથી. શૂન્યપણું તો હતું નથી, પણ અત્યંત અત્યંત જાગૃતિ હોય છે, અત્યંત અત્યંત જાગૃતિનો એ વિષય છે. ચિત્ર પણ એવી રીતે લોકો રહી જાય, ઊંઘમાં ક્યાં કાંઈ ખબર પડે છે, સુષુપ્ત દશામાં સુષુપ્ત નિંદ્રા આવી જાય છે, કાંઈ જેને ખબર જ પડતી નથી, તો પછી નિંદ્રા ને સમાધિમાં કાંઈ ફેર રહ્યો નહીં. કોઈને બહુ ગાઢ નિંદ્રા આવે ને ન ઉડાડે તો પછી કઈ એને સમાધિ થોડી કહેવાય. આટલી નિંદ્રા હોય ને કોઈ ઉડાડે, બહુ નિંદ્રા આવે તો ન ઉડાડે તો એને કઈ સમાધિ થોડી કહેવાય. એ તો અજાગ્રત દશા છે, નિંદ્રા છે એ તો અજાગ્રત દશા છે. અહીંયા તો નિંદ્રા છૂટે અને જાગૃતિ આવે, એ જાગૃતિ તો લૌકિક છે, કોઈ અલૌકિક જાગૃતિ છે પોતાની હૈયાથી, પોતાના હોવાપણાની, પોતાના દર્શન જ્ઞાનમય સ્વભાવની કોઈ અલૌકિક જાગૃતિ છે, કે જે જાગૃતિ પાસે નિંદ્રા અને જાગૃતિની અપેક્ષા લાગુ પડતી નથી. જ્યાં નિંદ્રા તો નથી પણ નિંદ્રા છૂટવા પૂર્વકની જાગૃતિ એ જ્યાં નથી, એવી કોઈ ત્રીજી જાગૃતિ ત્યાં છે, એમ લેવું છે. પેલો દ્વંદ્વ અહીંયા નથી લાગુ પડતો, નિંદ્રા જાગૃતિ એ જોડકો અહીંયા નહીં આવે. વિકલ્પ મટતા વિશેષ આ પ્રમાણે હોય કે દ્રયશ્રુત વિતર્ક પણ મટી એકત્વ સ્વરૂપમાં થયું, દ્રયશ્રુત વિતર્ક પણ મીઠું એટલે શબ્દ અનુસારનો જે વિકલ્પ છે તે મીઠો અને એકત્વ સ્વરૂપમાં થયું, એકમેક પણ પોતાનું અભેદ અસ્તિત્વ પોતામાં અનુભવ ગોચર થયું ત્યારે એને સ્વરૂપમાં એકમેક પણ થયું એમ કહે છે. એકતાન રસરૂપમાં મન લીન થઈ સમાધિ લાગી. અહીંયા જ્યાં જ્યાં મનનો પ્રયોગ છે ત્યાં મનનો અર્થ અહીંયા ઉપયોગ લેવો, ઉપયોગ ભાવે સ્વરૂપમાં એકતાન થઈને લીનતા થઈ ત્યાં સમાધિ લાગી છે, ત્યારે સમાધિ લાગી છે. જુદા જુદા શબ્દોમાં, શક્ય એટલા શબ્દોમાં કહે છે, એકતાન થાય છે એટલે જેમ કોઈ વિષયમાં બીજું ભાન ભૂલી જાય ત્યારે એકતાન થઈ ગયો એમ કહેવામાં આવે છે. બીજું ભાન ભૂલી જાય, એક તાન થઈ ગયો છે, ખાસ કરીને અન્ય મતની અંદર ઘણા ભજન કરે છે ત્યારે એમ કે ભાઈ એના ભજનમાં યોગદાન થઈ જાય. એવા એ લોકોની અંદર માણસો થઈ ગયા છે. આ બંગાળમાં એક થઈ ગયા, ચૈતન્ય મહાપ્રભુના નામથી પ્રસિદ્ધ છે, બ્રાહ્મણ કુટુંબના એક બાળક નાનપણથી નામ નિવાય હતું, નિવાય કરી પહેલેથી એને પદ્ધતિ જુદી હતી. કોઈ જાતના સંસ્કાર લઈને આવ્યા હોય બાળપણથી જ તે કોઈ એની પદ્ધતિ જુદી ટાઈપની હોય છે. બધાને એમ લાગે છે કે આના માટે કોઈ કલાકો સુધી ઢેકડા માર્યા કરે, નૃત્ય કર્યા જ કરે, બહુ પ્રસિદ્ધ છે. એ રીતે એમની બહુ પ્રસિદ્ધિ છે, ઘણી પ્રસિદ્ધિ છે. એને એકતાન પણ કહે છે. ઈશ્વરની કલ્પના છે, કોઈ એક ઈશ્વરમાં એકતાન થાય છે પોતાના માનેલા ભગવાનમાં. અહીંયા તો પોતાનું જ સ્વરૂપ છે, અભેદ અનુભવ રૂપ અનુભૂતિ સ્વરૂપ પોતે જ છે, જેનો સ્વભાવ જ અનુભવ કરવાનો છે એવો પોતે જ છે. એવા સ્વરૂપમાં એકતાન થઈ ઉપયોગ જ્યાં લીન થયો ત્યાં સમાધિ લાગી, ત્યાં વિચાર ભેદ મીટ્યો, ત્યાં કોઈ પ્રકારે વિચારનો ભેદ વિકલ્પનો ભેદ ત્યાં પછી ઉત્પન્ન થતો નથી. વિચાર ભેદ મીટ્યો, વિતરાગ અનુભવ સ્વસંવેદન ભાવ થયો, વિચાર ભેદ તો મીટ્યો પણ વિતરાગ રૂપ અનુભવ થયો, રાગ રહિતનો અનુભવ થયો. શેનો અનુભવ થયો? કે સ્વસંવેદન ભાવ અનુભવ થયો. વિતરાગ નાસ્તિથી લીધું છે, રાગની નાસ્તિ રૂપ અનુભવ થયો, અસ્થિમાં સ્વસંવેદન ભાવનો અનુભવ થયો, અસ્થિમાં આનંદ ભાવનો અનુભવ થયો. એની અસ્થિ છે. વિકાર અને રાગ એ બધો વ્યય થઈ ગયો, નાશ થઈ ગયો. નિર્વિકાર ભાવ, સ્વસંવેદન ભાવ, આનંદ ભાવ એ અસ્થિરૂપ થયો. વિતરાગરૂપ અનુભવ સ્વસંવેદન ભાવ થયો. એકત્વ ચેતનામાં મન લાગ્યું, લીન થયું, ત્યાં ઇન્દ્રિયજનિત આનંદનો અભાવ થવાથી, સ્વભાવ લખાવનો રસાસ્વાદ કરવાથી આનંદ વિધો. ત્યાં વળી અસ્મી ભાવ જ્ઞાન જ્યોતિમાં હતો તે પણ થાક્યો, અટક્યો, એટલે શાંત થયો. અસ્મી ભાવ હું છું, હું છું, હું છું એવો વિકલ્પ પણ ત્યાં સૂક્ષ્મ વિકલ્પ પણ શાંત થઈ ગયો. એ આનંદનું અનુભવ લીધો છે. એકત્વ ચેતનામાં પોતાના અભેદ ચૈતન્યમાં મન લાગ્યું એટલે ઉપયોગ લાગી ગયો, ઉપયોગ ત્યાં લીન થયો, ત્યાં ઇન્દ્રિયજનિત આનંદનો અભાવ થયો. ત્યાં કોઈ સાતાનો આનંદ, મનનો આનંદ એ વાતે ત્યાં રહેતી નથી. સાતાનો આનંદ ત્યાં નથી, ઘણો કષાયમંદ થઈ ગયો છે. ત્યાં તો ચારિત્રમોનો વિકલ્પ પણ અભાવ પામશે બુદ્ધિપૂર્વકનો. કષાય કેટલો મંદ થઈ ગયો છે કે અભાવ થવાની તૈયારી થાય એટલો મંદ થઈ ગયો છે. એવી જે કષાયની મંદતા, તો કે એનો પણ અહીંયા હજી અભાવ થઈ ગયો, પછી આ આનંદ ઉપજ્યો છે. અથવા ઇન્દ્રિયજનિત આનંદ જેને કહેવાય છે એ જ્યાં દુઃખ ભાવ છે એ આનંદ નથી, પણ સ્વરૂપના આનંદ પાસે તો એ દુઃખનો ભાવ છે, આકુલતાનો ભાવ છે. તેનો અભાવ થવાથી સ્વભાવ લખાવનો એટલે સ્વભાવ જ્ઞાનનો રસાસ્વાદ કરવાથી આનંદ થયો. અહીંયા શું છે, અહીંયા ધ્યાન દેવા જેવી વાત એટલી છે કે આ બધી તો વાત વિતર્ક એટલે શબ્દમાં આવે છે. સંસ્કૃત નો પેરેગ્રાફ છે ને બીજો, વિતર્ક એટલે દ્રવ્ય નો શબ્દ, એમ અહિયાં અનુભવના વર્ણનના શબ્દો છે તેના ભાવને અર્થને, એટલે તેના ભાવને ભાવ કહો, તેનો ભાવ સુધી પહોંચવો, લક્ષમાં એનો ભાવ લેવો, અને તે પણ રુચિ સહિત ભાવવો, એટલે રુચિ સહિત, નહીતર તો આ શબ્દ છે એ શબ્દ છે, શબ્દમાં ભાવ નથી ને ભાવમાં શબ્દ નથી, એટલે શબ્દ છે એ ભાવને પકડવાનું એક બાહ્ય નિમિત્ત છે, જેનું લક્ષ્ય ભાવ ઉપર છે એને શબ્દ છે એ ગૌણ થઈ જાય છે. નહીતર અહીંયા અનેક જગ્યાએ પ્રશ્ન થયો કે મન 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 મનની વાત કેમ આવે છે, મનાતીત વિષય છે, સમાધિ ભાવ છે એ તો ઇન્દ્રિયાતીત અને મનાતીત છે, અને મન લાગ્યું ને મન લીન થયું એમ કહો છો, પણ અહીંયા ભાવ પકડવાની વાત છે. મન એટલે જે જ્ઞાનનો ક્ષુક્ષમ છેલ્લે છેલ્લે મન સાથે વર્તે છે, એ મનથી પણ છૂટીને, મન તો એક નો ઇન્દ્રિય છે આ જગ્યાએ છાતીમાં, ત્યાં ઉપયોગ લાગેલો રહે છે ત્યાં સુધી મનના વિચારો ચાલે છે, ત્યાંથી પણ ઉપયોગ છૂટે છે, અને એ ઉપયોગ અસંખ્ય પ્રદેશે અથવા એક પ્રદેશે આખો જે ચૈતન્ય પિંડ છે એક પ્રદેશે કહીએ, અસંખ્ય પ્રદેશ તો ભેદથી છે, અભેદથી લઈએ તો અખંડ ચૈતન્ય પિંડ છે, એના પૂરા ક્ષેત્રમાં સર્વ ક્ષેત્રમાં એના અંતરબાય ઉપર ઉપર નહીં, સ્પર્શેન્દ્રિયની જેમ ઉપર ઉપર નહીં, અંદર બહાર બધે એના પૂરા ક્ષેત્રમાં ઉપયોગનો વ્યાપક ભાવે સ્વસંવેદન થાય છે, ત્યારે એને લીનતા થઈ ઉપયોગ લાગ્યો અથવા ઉપયોગ લીન થયો એમ કહેવામાં આવે છે. એવા સ્વભાવ જ્ઞાનનો રસાસ્વાદ કરવાથી, એટલે માત્ર જ્ઞાનને અનુભવ ગોચર કરવાથી આનંદ વિધો, ઘણો આનંદ થયો. સિદ્ધ પરમાત્માને જે પરમાનંદ છે એ પરમાનંદની જાતિનો આનંદ થયો ત્યાં, એ સિદ્ધ ઉપર સિદ્ધારાયણમાં જે આનંદ ભગવાન પ્રત્યક્ષ વેદે છે એ વેદનની જાતિનો આનંદ થયો. એ આનંદ પાસે ત્રણે લોક છે, ત્રણ લોક રૂપ આખું જગત છે, એ ત્રણવત ભાષે છે એવો આનંદ થયો. આ ચોથા ગુણ સ્થાને આ વાત છે. હવે ચોથા ગુણ સ્થાને અનુભવ થાય કે ન થાય, કે સાતમે થાય કે બારમે થાય, દીપચંદીએ તો આ વાત, આનંદની આટલી વાત, અનુભવની આટલી વાત સ્પષ્ટ કરી છે. જ્યારે અજ્ઞાન મટે છે અને આત્મજ્ઞાન થાય છે ત્યારે સ્વભાવ જ્ઞાનનો રસાસ્વાદ થાય છે. એ સ્વભાવ જ્ઞાનનું પ્રત્યક્ષ વેદન થવું એને આત્મજ્ઞાન કહ્યું છે. ત્યારે મિથ્યાત્મ મટે છે અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે, અને ત્યારે કોઈ અવર્ણનીય આનંદ ઉત્પન્ન થાય છે. ત્યાં વળી અસ્મી ભાવ જ્ઞાન જ્યોતિમાં હતો તે પણ થાય તો, અથવા હું પણ જે વેદન સૂક્ષ્મ વિકલ્પ રૂપ છેલ્લે હતો એ પણ શાંત થઈ ગયો, એટલે એ પણ બંધ થઈ ગયો. માત્ર આનંદનો અને સ્વસંવેદન જ્ઞાનનો અનુભવ, જ્ઞાન ને આનંદ બે મુખ્ય છે વેદનની અંદર, એટલું રહ્યું. એ રીતે અહીંયા એક પેજમાં મુખ્ય વિષય ઉકાળ્યો છે. આ સ્વરૂપાનંદ પદનો ભેદી સમાધિથી થાય છે, ત્યાંથી એ વિષય ઉકાળ્યો છે. હવે વિવેકનું સ્વરૂપ, પરણતિ શુદ્ધિનું સ્વરૂપ આ પ્રમાણે છે. અહીંયા પરણતિ શુદ્ધિ એટલે નિર્જરા, નિર્જરાનું સ્વરૂપ આ પ્રકારે છે, આ પ્રમાણે છે. હવે વિવેકનું સ્વરૂપ એટલે કે પરણતિ શુદ્ધિ વિશેષનું સ્વરૂપ આ પ્રમાણે છે. જ્યાં પરમાત્માનો વિલાસ નજીક થયો ત્યાં અનંત ગુણના રસને ફરીને પરિણામમાં વેદી સમાધિ લાગી. હવે ધર્મી જીવની વાત લે કે જેને સ્વરૂપનો આનંદ પ્રગટ થઈ ગયો અને ત્યાર પછી જેને સમ્યક જ્ઞાનમાં મહાવિવેક પ્રગટ થયો છે, એટલે વિવેકથી શરૂઆત કરી, મહાવિવેક પ્રગટ થયો છે, તેને ફરી ફરીને સ્વરૂપમાં એકત્વ થાય છે, ફરી ફરીને સમાધિ લાગે છે અને પરિણતિ વધારેમાં વધારે પરિણામ શુદ્ધ થતા જાય છે. એ શુદ્ધિની વૃદ્ધિ થાય છે એને અહીંયા નિર્જરા કહેવામાં, શાસ્ત્ર પરિભાષામાં એને નિર્જરા કહે છે. જ્ઞાન દશામાં, સાધક દશામાં નિર્વિકલ્પ શુદ્ધોપી યોગ છે, એ પરમાત્માનો વિલાસ છે, પરમાત્મ પદનો એ વિલાસ છે. પરિણતિ તો ચાલે જ છે પણ ઉપયોગ અન્ય અન્ય નિમિત્તમાં જાય છે ત્યાં સુધી એને વિલાસ નથી કહેતા. અને જ્યાં શુદ્ધોપયોગ પરિણામમાં થઈ આવે છે ત્યાં એને પરમાત્મ પદનો વિલાસ કહેવામાં આવે છે. આનંદનો ભોગવતો વિશેષ છે એટલે ત્યાં એને વિલાસ એવું નામ આપ્યું છે. જ્યાં પરમાત્મ પદનો વિલાસ નજીક થયો એટલે સાધક દશામાં પુરુષાર્થની ઉગ્રતા થતા ફરીને નિર્વિકલ્પ સમાધિ નો ભાવ નજીક થયો, નજીકનો કાળની નજીકતા થઈ, ભાવની નજીકતા થઈ, ત્યાં સમાધિ ભાવમાં અનંત ગુણના રસને ફરી પાછા પરિણામમાં વેદીને સમાધિ લાગે, ત્યાં પાછા અનંત ગુણના ઉપયોગ ત્યાં નિર્વિકલ્પ થયો ફરીને, ત્યાં અનંત ગુણનું વેદન પાછું એને ઉપયોગાત્મકપણે અનુભવમાં આવે છે. અથવા મનનું પણ અવલંબન છૂટીને વેદનની પરોક્ષતા, પરોક્ષપણું વેદનનું છૂટીને અપરોક્ષપણે એટલે પ્રત્યક્ષપણે ઉપયોગમાં, ઉપયોગ પોતાના સાક્ષાત સિદ્ધ પદમાં ફરી વળે છે, પ્રસરી જાય છે. પોતાનું જે પ્રત્યક્ષ સિદ્ધ પદ છે, અખંડ સિદ્ધ પદ છે, એમાં ઉપયોગ છે એ પ્રસરી જાય છે. ત્યારે અનંત ગુણના રસને પરિણામમાં વેદે છે અને એ રીતે ફરીને સમાધિ લાગે છે. નિર્વિકાર ધર્મનો વિલાસ પ્રકાશ થયો અને મુખ્યપણે ગૌણપણે તમને કોઈ હજાર ઔષધિ વાળી કોઈ ગોળી ખવડાવે ત્યારે તમને કોઈ પૂછે કે આનો સ્વાદ કેવો, ત્યારે તમે એમ કહો કે આ સહેજ તીખાશ લાગે છે આમાં, તો એમાં બીજા બીજા ઘણા સ્વાદ છે પણ તીખું વધારે છે એટલે તીખાશ લાગે છે, અથવા આ ઔષધિ તુરી લાગે છે એમ કહો તો તુરાશ ત્યાં વધારે છે પણ બીજી તો બીજા ઘણા સ્વાદ છે. જ્ઞાન ને આનંદ એ વધારે છે, વધારે છે એટલે ઓછામાં ઓછા ઉઘાડ વાળા તિર્યંચ જીવને, ચાર ગતિમાં ઓછો ઉઘાડ તિર્યંચને છે એને પણ જ્ઞાન સ્વસંવેદન જ્ઞાનને આનંદ થયો એટલો એને વિકલ્પમાં આવ્યા પછી ખબર પડે ખરે કે મને સ્વસંવેદન હતું અને મને આનંદ થયો હતો, સમાધિનો આનંદ અને સમાધિનું સ્વસંવેદન મને વર્તતું હતું એને ખબર પડે છે, વિચારથી પણ એને ખબર પડે છે. એટલે એટલો એ તારતમ્યતાવાળો વિશેષ ભાવ છે કે જે વિચારના સ્થૂળ ઉપયોગમાં પણ પકડાય છે અથવા બુદ્ધિ ગ્રાહ્ય થાય છે, મનને ગ્રાહ્ય થાય છે, એટલો એ સ્થૂળ વેદનનો ભાવ છે. બીજા આનંદ ગુણનું વેદન છે એટલું બધું સૂક્ષ્મ છે કે મનથી કે બુદ્ધિથી ગ્રાહ્ય થતું નથી, અનુભવ થાય છે પણ એટલું સૂક્ષ્મ છે કે મન બુદ્ધિને તે ગ્રાહ્ય થતું નથી, પણ છતાં એને શ્રુત જ્ઞાનમાં એટલું સમજાય છે. શ્રુત જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન કે આમાં અનંત ગુણનો રસાસ્વાદ હતો એમ તો સમજાય છે. પછી જેનું શ્રુત જ્ઞાન જેટલું વિશેષ નિર્મળ, અહીંયા ઉઘાડવાનું ન કહેવાય પણ અહીંયા જેટલું નિર્મળ વિશેષ, કેમ કે કોઈને બહારનો ઉઘાડ નથી હોતો સાધકને, કોઈ સાધકને, પણ અંદરની નિર્મળતા ઘણી હોય તો બીજા ગુણોનું પણ રસાસ્વાદન એને સમજાય ખરું, પણ એ જેની જેટલી નિર્મળતા આવે, અનંત ગુણનો આવે છે પણ જેટલી જેની નિર્મળતા એટલો એને બીજા ગુણોનો પણ સ્વાદ સમજાય ભેદથી, કે આ ગુણનો સ્વાદ, આ ગુણનો સ્વાદ, આ ગુણનો સ્વાદ એમ સમજાય. કર્યું છે 47 શક્તિ નું, એ જેટલા જ્ઞાનમાં આવ્યા છે એટલા કર્યા છે, સ્પષ્ટ જ્ઞાનમાં આવ્યો તો એની વ્યાખ્યા કરી છે, એટલા એટલા સ્પષ્ટ કર્યા છે કે વ્યાખ્યા પણ કરી છે. દીપચંદજીએ લીધા છે, દીપચંદજીએ તો આ વાત લીધી છે ગુણોના વર્ણનમાં. બધા ગુણની જ વાત લીધી છે. હા, એટલી બધી વાર વાંચ્યું છે કે બે પુસ્તક તો જૂના થઈ ગયા છે, પછી નવા નવા લઈને વાંચ્યા બીજા પુસ્તકમાં લખાશે. હા, નંબર આપ્યા છે 1, 2, 3, 4, 5 આપ્યા છે, 50 અને 60 ની વચમાં કોઈ રાખડો જાય છે, 55, 56, 57 જેવો આંકડો છે, 47 થી વધારે છે, ઠીક નહીં, ત્યાંથી શરૂ થાય છે ચોથા પાનાથી. જ્ઞાન વિના વિશેષ જાણવા, દર્શન વિના સામાન્ય ન રહેતા, સૂર્યદર્શતિ વિના કોણ જ્ઞાનને દેખત, બસ ત્યાંથી છે, ચોથા પાનાથી છે. છેલ્લે પાંચમે પાને જે પેરેગ્રાફ પૂરો થાય છે ત્યાં દેશે, ઇત્યાદિ અનંત વિશેષણનો જ્ઞાની અનુભવ કરે છે. અચળ સ્વભાવ વિના ચળ હોય, ઉર્ધ્વગમન સ્વભાવ વિના ઉચ્ચપદ જાણવા ન, ઇત્યાદિ અનંત વિશેષણનો જ્ઞાની અનુભવ કરે છે. એ નિજ જ્ઞાન કેવી રીતે થાય એમ કરીને વાત લીધી છે. આમાં નંબર નથી આપ્યો, નંબર આપેલા 47 કરતા વધારે આમાં લીધા છે. ચોથા પાના છે ને એમાં મોટા ભાગના એમાં આવી જાય છે. ત્યાં છે, બીજી જગ્યાએ થોડુંક વર્ણન આવે છે. જ્ઞાનને આનંદ તો ઓછામાં ઓછા ઉઘાડ વાળાને મન ગોચર થાય, બુદ્ધિ ગોચર થાય, એટલું લેવું છે. નિર્મળતા જે પ્રકારની હોય, જેટલી નિર્મળતા હોય એની અનુસાર એવું બને. હા બને, બરાબર. હા, આમાં જ પણ 47 થી વધારે તો આમાં જ વાત લીધી છે. ત્યાં અનંત ગુણના રસને ફરી પરિણામમાં વેદી સમાધિ લાગી, નિર્વિકાર ધર્મનો વિલાસ થયો અથવા નિર્વિકાર ધર્મનો પ્રકાશ થયો. ત્યાં ઉપયોગથી જે નિર્વિકાર ભાવનો અનુભવ છે, ત્યારે જે અબુદ્ધિપૂર્વકનો વિકાર છે એ પોતાને બુદ્ધિગ્રાહ્ય થતો નથી. તેથી જેમ કેવળ જ્ઞાનમાં સર્વથા નિર્વિકારપણું છે, કેવળ જ્ઞાન થતાં જેમ સર્વથા નિર્વિકારપણું છે, એવી ઉપયોગ અને લબ્ધની નિર્વિકારતા છવાઈ જાય છે અવસ્થામાં. એકદમ મુક્ત ભાવનો ત્યાં અનુભવ છે. પ્રતીતિમાં રાગાદિ રહિત ભાવનામાં મનોવિકાર ઘણો ગયો ત્યારે આગળ અંશ પ્રજ્ઞાત થયો. અહીંયા અંશ પ્રજ્ઞાત સમાધિ એવો શબ્દ પહેલા વાપર્યો છે. અંશ પ્રજ્ઞાત સમાધિ શરૂઆત કરીને અંશ પ્રજ્ઞાત સમાધિ જે છે, અંશ પ્રજ્ઞાતનો અર્થ એ છે અંશે સ્વસંવેદન જ્ઞાન રૂપ સમાધિ, તેને અંશ પ્રજ્ઞાત સમાધિ કહે છે. સંપ્રજ્ઞાત સમાધિ પ્રત્યક્ષ પ્રતિમાં વેદે છે ત્યાં એનો આનંદ એવો થાય છે. સંપ્રજ્ઞાત સમાધિમાં દુઃખાદિનું વેદન, દુઃખાદિની વેદના પ્રત્યક્ષ થવા છતાં પણ વેદતો નથી. અહીંયા એ અંશે છે એટલે એને અંશ સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. શું કહે છે કે પ્રતીતિમાં रागादी रहित भावना मां मनोविकार घणो गयो त्यारे आगळ अंश प्रज्ञा थयो। प्रतीति स्वरूपनी आवो ज हूँ छू ए सहित निर्विकार भावना जे छे ए परिणति छे। प्रतीति मां ने परिणति मां જ્યારે વિશેષ શુદ્ધિ થઈ, મન વિકાર ઘણો ગયો એટલે અહીંયા નિર્જરા લીધી છે ને, ઘણો ગયો એટલે વિશેષ શુદ્ધિ થઈ, ત્યારે આગળ અંશ પ્રજ્ઞાત થયો, ફરીને પાછો ત્યાં શુદ્ધો ઉપયોગ થયો, ફરીને સ્વસંવેદન ઉત્પન્ન થયું। એ સ્વસંવેદનની તારતમ્યતા સાધક દશામાં વધતી જાય છે એમ લેવું છે। નિર્વિકાર ધર્મનો પ્રકાશ થયો, પ્રતીત ઉભી છે, સ્વરૂપની પ્રતીતિ ઉભી છે, રાગાદી રહિત જે ભાવના છે એ પરિણતિ પણ ઉભી છે, ભાવના અહીંયા પરિણતિ રૂપમાં છે। અને જ્યાં મનોવિકાર ઘણો ગયો એટલે પરિણતિ જ્યાં બળવાન છે ત્યાં પાછું ફરીને સ્વસંવેદન આવે છે। બહેનશ્રી આ વિષયમાં એક વખત બહુ સારી ચર્ચા કરી, એક મુખ્યભાઈએ પૂછ્યું હતું કે સાધક ને ધર્માત્માને ફરી ફરીને શુદ્ધો ઉપયોગ થાય છે, એ શુદ્ધો ઉપયોગ થવા પાછળ પરિણામ સંબંધિત નિયમ શું છે? તો કે જેટલી પરિણતિ વિશેષ બળવાન છે તેટલો ઉપયોગ વારંવાર શુદ્ધ થાય છે, અથવા નજીક નજીકના કાળે શુદ્ધો ઉપયોગની દશા આવે। એ પરિણતિ છે અંદરની જે ધારા, જ્ઞાન ધારા છે, એ બહાર જતા ઉપયોગને જાણે ખેંચે છે, વારંવાર ખેંચીને અંદરમાં લઈ જાય છે, એવી ઉપમાથી જેમ દોરાથી પતંગને ખેંચવામાં આવે છે એમ બહાર બાજુ ગુણાટ ખાતો પતંગ છે, ઉપયોગરૂપી પતંગ છે, એ પરિણતિ ખેંચીને અંદર આવે છે। એટલે તો પરિણતિ ફેરવવી જોઈએ, પરિણતિ થવી જોઈએ, અમુક પરિણતિ થવી જોઈએ, પરિણતિ થયા વિના ઉપયોગ થાય એ સ્થિતિ છે। એ તો એમની બહુ વારંવાર એ વાત આવે છે, પરિણતિ થવી જોઈએ, પરિણતિ થયા વિના ઉપયોગ થાય એ વાત ઘણી વાર કરે છે, ધ્યાન ખેંચવા જેવું છે।
આવતીકાલનું વાંચન